એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા ફિલોસોફરની વાત કરવાના છીએ જેમણે એમ કહી શકાય કે લગભગ 350 વર્ષ પહેલાં દુનિયાને હચનચાવી દીધી હતી, બારોચ સ્પિનોઝા.
હા, અને આપણે એમને સમજવાનો પ્રયત્ન કરીશું એક બીજા જાણીતા ફિલોસોફર રોજર સ્ક્રુટનના પુસ્તક સ્પિનોઝા દ્વારા.
બરાબર, સ્પિનોઝાનું નામ સાંભળીએ એટલે ઘણાને એમ લાગે કે આ તો બહુ ભારેખમ ફિલોસોફી હશે, કદાચ અઘરી પણ.
હા, એવું લાગે શરૂઆતમાં, પણ વાત એમ છે કે સ્પિનોઝાએ જે પ્રશ્નો ઉઠાવ્યા હતા, ઈશ્વર શું છે, પ્રકૃતિ શું છે, આપણી લાગણીઓ એ આપણને કેવી રીતે બાંધે છે અને કેવી રીતે મુક્ત કરે છે, સાચી સ્વતંત્રતા કોને કહેવાય, આ બધા પ્રશ્નો આજે પણ એટલા જ મહત્ત્વના છે, કદાચ પહેલા કરતાં પણ વધુ.
સાચી વાત છે. અને રોજર સ્ક્રુટન જેવા વિચારક જ્યારે સ્પિનોઝા પર લખે ત્યારે એક અલગ જ, એક રસપ્રદ દૃષ્ટિકોણ મળવાની શક્યતા રહે. તો આ ચર્ચા શરૂ કરતા પહેલા ચાલો થોડી વાત લેખક વિશે કરીએ. રોજર સ્ક્રુટન કોણ હતા તેઓ?
ચોક્કસ. રોજર સ્ક્રુટન, જેમનું હમણાં 2020માં અવસાન થયું, એ ખૂબ જ જાણીતા બ્રિટિશ ફિલોસોફર હતા. પણ માત્ર ફિલોસોફર નહીં, એક જાહેર બુદ્ધિજીવી, લેખક અને હા, રૂઢિચુસ્ત વિચારધારાના સમર્થક પણ ખરા.
ઓહ, રૂઢિચુસ્ત વિચારક.
હા, કેમ્બ્રિજમાં ભણેલા અને 50થી વધુ પુસ્તકો લખ્યા છે, ફિલોસોફી, રાજકારણ, કળા, સંગીત, સ્થાપત્ય, ધર્મ, ઘણા વિષયો ઉપર. એમની વિચારસરણી એકદમ સ્પષ્ટ અને ઘણીવાર એમ કહી શકાય કે વિવાદાસ્પદ પણ રહેતી.
અચ્છા, એટલે એક રૂઢિચુસ્ત વિચારક સ્પિનોઝા જેવા ક્રાંતિકારી જેણે પરંપરા તોડી એવા ફિલોસોફર વિશે લખે, એ વાત જ રસપ્રદ છે. તો સ્ક્રુટનમાં એવી કઈ ખાસિયત હતી જે એમને સ્પિનોઝા પર લખવા માટે યોગ્ય બનાવે?
બહુ સારો સવાલ છે, અને એ જ આ પુસ્તકને ખાસ બનાવે છે. જુઓ, પહેલું તો સ્ક્રુટનને યુરોપિયન ફિલોસોફીની જે આખી પરંપરા છે એની ઊંડી સમજ હતી. બીજું, એમની લખવાની શૈલી ખૂબ જ સ્પષ્ટ, સરળ અને સુંદર ગદ્ય, અઘરામાં અઘરા વિચારોને પણ સામાન્ય વાચક સમજી શકે ને એવી રીતે મૂકી શકતા હતા.
હા, એ બહુ અગત્યનું છે.
અને ત્રીજું, તેઓ ફિલોસોફીના જે આધ્યાત્મિક અને સૌંદર્યલક્ષી પાસા હોય ને એના પ્રત્યે સંવેદનશીલ હતા. સ્પિનોઝાને સમજવા માટે આ જરૂરી છે. અને ચોથું, જે તમે કહ્યું એમ, એમનો રૂઢિચુસ્ત દૃષ્ટિકોણ, એના કારણે તેઓ સ્પિનોઝાના વિચારોની માત્ર પ્રશંસા નથી કરતા પણ અમુક જગ્યાએ એમની મર્યાદાઓ તરફ પણ ઇશારો કરે છે. એટલે આ પુસ્તક માત્ર પ્રશસ્તિ નથી, એક સંતુલિત વિવેચનાત્મક અભ્યાસ છે.
સમજાયું, એક સંતુલિત દૃષ્ટિકોણ. તો ચાલો હવે પુસ્તક પર આવીએ. સ્ક્રુટનનું સ્પિનોઝા, આ પુસ્તકનો મુખ્ય હેતુ શું છે, કોના માટે લખાયું છે?
મૂળ ઉદ્દેશ તો સ્પિનોઝા જેવા ખરેખર અત્યંત જટિલ અને પડકારરૂપ વિચારકનો પરિચય કરાવવાનો છે, પણ એવી રીતે કે જે માત્ર વિદ્વાનો માટે નહીં પણ સામાન્ય વાચકો, જેમને ફિલોસોફીમાં રસ છે, જિજ્ઞાસા છે, એ લોકો પણ સમજી શકે.
કારણ કે સ્પિનોઝાના મૂળ ગ્રંથો તો અઘરા છે ને?
હા, ખૂબ. ખાસ કરીને એમનું એથિક્સ, એની શૈલી લગભગ ગણિત જેવી છે. વ્યાખ્યાઓ, સિદ્ધાંતો, તારણો, એટલે ઘણા લોકો શરૂ કરીને મૂકી દે. સ્ક્રુટન અહીં એક ગાઈડ જેવું કામ કરે છે. સ્પિનોઝાના ગહન વિચારોને એમની જટિલતા ગુમાવ્યા વગર સ્પષ્ટ અને સુલભ બનાવે છે.
અને પુસ્તકનો મુખ્ય તર્ક શું છે? સ્ક્રુટન સ્પિનોઝા વિશે શું કહેવા માંડે છે? એમની દ્રષ્ટિએ સ્પિનોઝાનું મુખ્ય પ્રદાન શું છે?
સ્ક્રુટનનું મુખ્ય તર્ક એ છે કે સ્પિનોઝાએ એક એવી અદ્વિતીય, એક એવી સંપૂર્ણ દાર્શનિક સિસ્ટમ બનાવી છે જે બે સાવ વિરોધી લાગતી બાબતો વચ્ચે સુમેળ સાધવાનો પ્રયત્ન કરે છે. કઈ બે બાબતો? એક તો માનવ સ્વતંત્રતા અને બીજું કુદરતી નિયતિવાદ, એટલે કે બધું જ કારણ કાર્યના નિયમોથી બંધાયેલું છે.
હા, એ તો મોટો વિરોધાભાસ લાગે.
બરાબર. અને સ્પિનોઝા એક એવી જીવનદ્રષ્ટિ આપે છે જે પૂરેપૂરી તર્ક પર આધારિત છે, પણ સાથે સાથે એક ઊંડો ભાવનાત્મક સંતોષ પણ આપી શકે છે. સ્ક્રુટન એ બતાવવા માંગે છે કે જે ફિલોસોફી ઉપરથી કદાચ ઠંડી, ગાણિતિક લાગે છે, તે વાસ્તવમાં માનવ સ્વભાવ, આપણી લાગણીઓ અને સાચી ખુશી કેવી રીતે મેળવી શકાય તે વિશે અદ્ભુત આંતરદૃષ્ટિ ધરાવે છે.
આ ખરેખર રસપ્રદ છે, કારણ કે સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે જો બધું જ પહેલેથી નક્કી હોય, કુદરતના નિયમોથી ચાલતું હોય, તો પછી આપણી સ્વતંત્રતા ક્યાં નહીં? આ જ મુખ્ય પ્રશ્ન છે જેનો સ્પિનોઝા જવાબ આપે છે, ખરું ને?
બિલકુલ, આ જ કેન્દ્રનો પ્રશ્ન છે. એક એવું બ્રહ્માંડ જ્યાં બધું જ કારણ અને અસરની સાંકળથી જોડાયેલું છે, જ્યાં કશું પણ એમ જ નથી બનતું, ત્યાં માણસ માટે અર્થપૂર્ણ અને મુક્ત જીવન જીવવાનો મતલબ શું? સ્ક્રુટન સમજાવે છે કે સ્પિનોઝાનો જવાબ ક્રાંતિકારી છે.
શું કહે છે સ્પિનોઝા?
સ્પિનોઝા કહે છે કે સાચી સ્વતંત્રતા જે મનમાં આવે તે કરવાની છૂટમાં નથી, એ તો એક ભ્રમ છે.
ભ્રમ
એ શૃંખલા છે. સાચી સ્વતંત્રતા તો અનિવાર્યતાને સમજવામાં છે. જ્યારે આપણે સમજી લઈએ કે વસ્તુઓ શા માટે એવી રીતે બને છે જેવી રીતે તે બને છે, અને તે નિયમોને તે જરૂરિયાતને સ્વીકારી લઈએ, ત્યારે આપણે મુક્ત થઈએ છીએ.
એટલે કે સ્વતંત્રતા અજ્ઞાનમાંથી નહીં પણ જ્ઞાનમાંથી આવે છે.
બરાબર, જ્ઞાનમાંથી, સમજણમાંથી.
વાહ, આ તો ખરેખર ઊંધી ગંગા જેવી વાત છે. આપણે તો સ્વતંત્રતાને બંધનોના અભાવ તરીકે જોઈએ છીએ, પણ સ્પિનોઝા એને નિયમોની સમજણ સાથે જોડે છે. તો પુસ્તક આપણને આ સમજણ સુધી કેવી રીતે લઈ જાય છે? એની આખી સફર કેવી છે?
પુસ્તકની શરૂઆત થાય છે સ્પિનોઝાના જીવન અને એમના સમયના સંદર્ભથી. એમનો જન્મ એમ્સ્ટરડેમના યહૂદી સમુદાયમાં થયો હતો, પણ એમના વિચારો એટલા ક્રાંતિકારી હતા કે માત્ર 23 વર્ષની ઉંમરે એમને સમુદાયમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવ્યા.
ઓ, 23 વર્ષની ઉંમરે?
હા, અને સ્ક્રુટન કહે છે કે આ ઘટનાએ એક રીતે એમને બૌદ્ધિક રીતે મુક્ત કરી દીધા. પછી પુસ્તક સ્પિનોઝાના તત્વજ્ઞાનના જે મૂળભૂત સિદ્ધાંતો છે એમાં ઊંડું ઉતરે છે, જેમ કે એમનો પદાર્થ સબસ્ટન્સનો ખ્યાલ, એમનું પ્રખ્યાત સૂત્ર ઈશ્વર એટલે પ્રકૃતિ, દેવ સીવે ન્યાછા, અને એમનો નિર્ણાયકતાવાદ ડિટર્મિનિઝમ. અહીંથી આગળ વધીને સ્ક્રુટન સમજાવે છે કે આ મૂળભૂત વિચારોના આધારે સ્પિનોઝા માનવ સ્વભાવ, આપણી લાગણીઓ જેને તેઓ અફેક્ટ્સ કહે છે, પછી જ્ઞાનના પ્રકારો, અને છેવટે નીતિશાસ્ત્ર એથિક્સ વિશે શું કહે છે. પુસ્તકમાં એમની મુખ્ય કૃતિ એથિક્સ, એમના રાજકીય વિચારો અને ધર્મગ્રંથોની એમની જે ટીકા છે એની પણ ચર્ચા છે, અને અંતે એમના વિચારોનો પછીના ફિલોસોફરો પર શું પ્રભાવ પડ્યો તેની વાત આવે છે. સ્ક્રુટન આખા પુસ્તકમાં સ્પિનોઝાના વિચારોને સ્પષ્ટ કરે છે અને સાથે સાથે એની વિવેચનાત્મક સમીક્ષા પણ કરતા રહે છે.
સરસ, ચાલો તો હવે આ મુખ્ય વિચારોને થોડા વધુ ઊંડાણપૂર્વક સમજીએ. શરૂઆત કરીએ સ્પિનોઝાના જીવનના એ મોટા વળાંકથી, એમનો બહિષ્કાર. સ્ક્રુટન કહે છે કે આ ઘટનાએ એમને મુક્ત કર્યા, એ કઈ રીતે?
જો, જ્યારે સ્પિનોઝાને યહૂદી સમુદાયમાંથી બહાર કાઢવામાં આવ્યા, ત્યારે એમના પર કોઈ ચોક્કસ ધાર્મિક કે સામાજિક વિચારધારાને વળગી રહેવાનું કોઈ દબાણ રહ્યું નહીં, ખરું ને?
હા, એ તો ખરું.
તેઓ હવે કોઈ સમુદાય પ્રત્યે, કોઈ સિદ્ધાંત પ્રત્યે જવાબદાર ન હતા. આનાથી એમને શું મળ્યું? માત્ર અને માત્ર તર્ક દ્વારા સત્ય શોધવાની સંપૂર્ણ સ્વતંત્રતા. એમણે પછીનું જીવન ખૂબ જ સાદગીથી વિતાવ્યું, લેન્સ ઘસીને પોતાનું ગુજરાન ચલાવતા. જાણે એમનો વ્યવસાય પણ એમના ફિલોસોફિકલ કાર્યનું પ્રતીક ન હોય, દ્રષ્ટિને સ્પષ્ટ કરવી.
આહ, શું સરસ રૂપક છે.
હા, અને એમની આ જે સામાજિક એકલતા હતી એણે કદાચ એમને એવી ફિલોસોફી ઘડવામાં મદદ કરી જે અત્યંત તાર્કિક, વ્યવસ્થિત, વ્યક્તિનિરપેક્ષ છે અને નિશ્ચિતતાની શોધ પર ભાર મૂકે છે.
અને આ તાર્કિક નિશ્ચિતતાની શોધ એમને ક્યાં લઈ જાય છે? એમના તત્વજ્ઞાનનો પાયો શું છે? પેલો પ્રખ્યાત વિચાર, ઈશ્વર એટલે પ્રકૃતિ.
હા, બરાબર, ત્યાં જ. સ્પિનોઝા એમના તત્વજ્ઞાનને, મેં કહ્યું એમ, યુક્લિડની ભૂમિતિની જેમ રજૂ કરે છે. વ્યાખ્યાઓ, સ્વયંસિદ્ધ સત્યો અને એમાંથી તાર્કિક રીતે નીકળતા તારણો. એમનો સૌથી મૂળભૂત અને સૌથી ક્રાંતિકારી દાવો એ છે કે આ સૃષ્ટિમાં ફક્ત એક જ પદાર્થ છે.
ફક્ત એક જ?
ફક્ત એક જ. પદાર્થ એટલે શું? એવી વસ્તુ જેનું અસ્તિત્વ સ્વયંભૂ છે, જે બીજા કશા પર નિર્ભર નથી. આ પદાર્થ અનંત છે, શાશ્વત છે અને અવિભાજ્ય છે, અને આ એકમાત્ર પદાર્થ, એ જ ઈશ્વર છે.
ઓહ, પણ એનો અર્થ એ તો નથી ને કે આપણે જેને સામાન્ય રીતે ઈશ્વર માનીએ છીએ તે કોઈ વ્યક્તિ જેવો ઈશ્વર જે પ્રાર્થના સાંભળે એવો?
બિલકુલ નહીં. આ જ સૌથી મોટી ગેરસમજ થાય છે. સ્પિનોઝાનો ઈશ્વર કોઈ વ્યક્તિ નથી જે આકાશમાં બેસીને દુનિયા ચલાવે છે કે ચમત્કારો કરે છે, એવો ઈશ્વર નથી. સ્પિનોઝા માટે ઈશ્વર એ બ્રહ્માંડથી અલગ કોઈ સત્તા નથી, ઈશ્વર એ જ બ્રહ્માંડ છે, સમગ્ર પ્રકૃતિ. એટલે જ એમનું સૂત્ર છે ડ્યુસ સાઇવે નેચુરા.
ડ્યુસ સાઇવે નેચુરા, ઈશ્વર અથવા પ્રકૃતિ.
હા, ઈશ્વર એ પ્રકૃતિના તમામ નિયમો અને પ્રક્રિયાઓનું આંતરિક કારણ છે. એ કોઈ બહારથી નિયંત્રણ કરનાર સર્જનહાર નથી. આ વિચાર ચમત્કારો, કોઈ દૈવી યોજના અને માણસ જેવા ઈશ્વરના ખ્યાલોને નકારી કાઢે છે, અને એ પવિત્ર અને દુન્યવી, મન અને શરીર વચ્ચેના જે ભેદ આપણે કરીએ છીએ એને પણ ભૂસી નાખે છે.
તો પછી આ દુનિયામાં જે આટલી બધી વિવિધતા દેખાય છે, પહાડ, નદી, માણસો, વિચારો, લાગણીઓ, એ બધું શું છે જો એક જ પદાર્થ હોય તો?
સારો પ્રશ્ન. સ્પિનોઝા કહે છે કે આ બધી જ વસ્તુઓ, પછી તે ભૌતિક હોય કે માનસિક, એ પેલા એક જ પદાર્થ ઈશ્વર પ્રકૃતિના જુદા જુદા સ્વરૂપો અથવા મોડ્સ છે. જાણે એક જ મોટો સમુદ્ર હોય અને એમાં અસંખ્ય લહેરો ઉઠતી હોય. લહેરો જુદી જુદી દેખાય પણ અંતે તો છે સમુદ્ર જ. મૂળભૂત રીતે બધું એક જ છે. આને કહેવાય અદ્વૈતવાદ, મોનિઝમ. વાસ્તવિકતા અંતે તો એક જ છે.
અદ્વૈતવાદ, સમજાયું. જો બધું એક જ હોય તો પછી મન અને શરીર, જે આપણને આટલા બધા અલગ લાગે છે, તેનું શું? દેકાર્ટ જેવા ફિલોસોફર તો કહેલું કે એ બે સાવ જુદા પદાર્થો છે, મન અને શરીર.
હા, દેકાર્ટનો દ્વૈતવાદ. પણ સ્પિનોઝા અહીં દેકાર્ટ સાથે સહમત નથી. તેઓ કહે છે કે મન અને શરીર બે અલગ પદાર્થો નથી, પરંતુ એ એક જ પદાર્થના, એટલે કે ઈશ્વર પ્રકૃતિના બે ગુણધર્મો, એટ્રીબ્યુટ્સ છે. એવા ગુણધર્મો જેને આપણે ઓળખી શકીએ છીએ. કયા બે? એક વિચાર અને બીજો વિસ્તાર. વિસ્તાર એટલે ભૌતિક પદાર્થ જે જગ્યા રોકે છે તે.
અચ્છા, વિચાર અને વિસ્તાર.
હા, દરેક ભૌતિક વસ્તુ, જેમ કે આપણું શરીર, એ વિસ્તારનો એક મોડ છે, અને તેની સાથે જોડાયેલું આપણું મન એ વિચારનો અનુરૂપ મોડ છે. આનો અર્થ શું થયો કે શરીરમાં જે કંઈ પણ ભૌતિક રીતે બને છે તેની બરાબર સમાંતર એક માનસિક ઘટના, એટલે કે વિચાર કે લાગણી, મનમાં બને છે. અને એ જ રીતે મનમાં જે વિચાર આવે છે તેની સમાંતર શારીરિક પ્રક્રિયા થાય છે.
એટલે એ એકબીજા પર અસર નથી કરતા પણ સમાંતર ચાલે છે.
બરાબર. કારણ કે તે બે અલગ વસ્તુઓ છે જ નહીં, તે એક જ વાસ્તવિકતાના બે જુદા જુદા પાસા છે. જાણે એક જ સિક્કાની બે બાજુઓ, એટલે પેલી મશીનમાં રહેલા ભૂતવાળી સમસ્યા જ નથી રહેતી.
હા, એ વાત બરાબર છે. આ સમજણ મન શરીરના સંબંધ વિશેની ઘણી ગૂંચવણો ઉકેલી શકે એમ લાગે છે. હવે આના પરથી આપણે લાગણીઓ અને સ્વતંત્રતાના મુદ્દા પર આવીએ. તમે કોનાટસની વાત કરી હતી, દરેક જીવનું પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો પ્રયાસ, એ શું છે બરાબર?
કોનાટસ, હા, એ દરેક જીવમાં રહેલી મૂળભૂત વૃત્તિ છે, પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું અને પોતાની શક્તિ, પોતાની ક્ષમતાને વધારવી. આ જ જીવનનો ધબકાર છે એમ કહી શકાય. અને આપણી લાગણીઓ, જેને સ્પિનોઝા અસર કહે છે, તે આ કોનાટસની સ્થિતિ દર્શાવે છે.
એટલે કે?
એટલે કે જ્યારે આપણી કાર્ય કરવાની શક્તિ વધે છે ત્યારે આપણને આનંદ, જોય જેવી હકારાત્મક લાગણી થાય છે, અને જ્યારે આપણી શક્તિ ઘટે છે ત્યારે ઉદાસી જેવી નકારાત્મક લાગણી થાય છે.
પણ બધી લાગણીઓ સરખી તો નથી હોતી, ખરું ને? અમુક આપણને બહુ હેરાન કરે છે. ગુસ્સો, ડર, ઈર્ષ્યા, સ્પિનોઝા એમાં કોઈ ભેદ પાડે છે?
હા, ચોક્કસ. અને આ બહુ મહત્વનું છે એમના નીતિશાસ્ત્ર માટે. સ્પિનોઝા લાગણીઓને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચે છે, નિષ્ક્રિય, પેસિવ, અને સક્રિય, એક્ટિવ. નિષ્ક્રિય લાગણીઓ, જેને તે પેશન્સ કહે છે, ત્યારે ઊભી થાય છે જ્યારે આપણે બાહ્ય પરિબળોથી પ્રભાવિત થઈએ છીએ અને તેના કારણોને પૂરેપૂરા સમજતા નથી.
જેમ કે ગુસ્સો, ડર, ઈર્ષ્યા, તમે કહ્યું એમ.
હા, આ બધી નિષ્ક્રિય લાગણીઓ છે. આ સ્થિતિમાં આપણે પરિસ્થિતિના ગુલામ જેવા હોઈએ છીએ. આપણે પ્રતિક્રિયા આપીએ છીએ પણ સમજણપૂર્વક નહીં. અને સ્પિનોઝા માનવ બંધન કહે છે. આપણે બંધનમાં છીએ.
તો પછી આ બંધનમાંથી મુક્તિ કઈ રીતે મળે? પેલી સ્વતંત્રતા ક્યાંથી આવે? જો બધું જ નિયતિ પ્રમાણે થતું હોય અને ઈચ્છા સ્વાતંત્ર્ય જેવું કંઈ હોય જ નહીં.
અહીં જ સ્પિનોઝાનો સૌથી અનોખો અને કદાચ થોડો મુશ્કેલ વિચાર આવે છે. યાદ છે પેલી વાત, સાચી સ્વતંત્રતા ઈચ્છા સ્વાતંત્ર્યમાં નથી પણ અનિવાર્યતાની સ્વીકૃતિમાં છે.
હા, અનિવાર્યતાની સમજણમાં.
બરાબર. જ્યારે આપણે આપણી નિષ્ક્રિય લાગણીઓ અને આપણી ક્રિયાઓ પાછળના સાચા કારણોને તર્ક દ્વારા સમજી લઈએ છીએ ત્યારે આપણે મુક્ત થઈએ છીએ.
કેવી રીતે?
કારણ કે પછી આપણે એ લાગણીઓથી દોરવાતા નથી પણ તેને સમજીને નિયંત્રિત કરી શકીએ છીએ. આ સમજણ આપણને પર્યાપ્ત વિચારો
એટલે
વસ્તુઓ જેવી છે તેવી તેની સ્પષ્ટ અને સાચી સમજ, પોતાની અને દુનિયાની. જ્યારે આપણે તર્કનો ઉપયોગ કરીને આપણી લાગણીઓ અને દુનિયાને સમજીએ છીએ ત્યારે આપણી લાગણીઓ નિષ્ક્રિયમાંથી સક્રિય બને છે. આપણે હવે બાહ્ય પરિબળોના ગુલામ નથી પણ આપણી પોતાની સમજણથી આપણા સ્વભાવ અનુસાર કાર્ય કરીએ છીએ. આ છે સાચી સ્વતંત્રતા.
અને આ સમજણ અને સક્રિય લાગણીઓની પરાકાષ્ઠા શું છે? અંતિમ ધ્યેય શું હોઈ શકે?
સ્પિનોઝા મુજબ અંતિમ ધ્યેય છે ઈશ્વરનો બૌદ્ધિક પ્રેમ, અમોર દેઈ ઇન્ટલેક્ચ્યુઆલિસ. હવે આ શબ્દો સાંભળીને એમ લાગે કે કોઈ ભગવાન પ્રત્યેનો ભાવુક પ્રેમ હશે, પણ ના.
તો શું છે?
એ એક બૌદ્ધિક સ્થિતિ છે જ્યારે વ્યક્તિ તર્ક દ્વારા સમગ્ર પ્રકૃતિની વ્યવસ્થા, તેની અનિવાર્યતા, તેના શાશ્વત નિયમો અને એ સમગ્ર વ્યવસ્થામાં પોતાનું સ્થાન શું છે એ બધું સંપૂર્ણપણે સમજી લે છે, ત્યારે તેનામાં એક પ્રકારનો ઊંડો, શાંત, સ્થિર અને બૌદ્ધિક આનંદ ઉદ્ભવે છે. આ કોઈ ચમત્કારિક અનુભૂતિ નથી પણ શુદ્ધ સમજણમાંથી જન્મતો આનંદ છે. આ જ સ્પિનોઝા મુજબ સર્વોચ્ચ માનવ સુખ અને મુક્તિ છે.
આ તો આધ્યાત્મિકતાની એક સાવ જુદી જ વ્યાખ્યા લાગે છે, તર્ક અને સમજણ પર આધારિત. અને મને લાગે છે કે સ્પિનોઝા ધર્મ અને રાજકારણ વિશે પણ આવા જ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા, ખરું ને?
ચોક્કસ. એમણે ધાર્મિક ગ્રંથો જેમ કે બાઇબલ એને ઈશ્વરના અક્ષરશઃ શબ્દો માનવાને બદલે ઐતિહાસિક દસ્તાવેજ ગણ્યા, જેનું વિવેચનાત્મક પૃથક્કરણ થવું જોઈએ. તેઓ માનતા હતા કે પરંપરાગત ધર્મ ઘણીવાર માણસના ભય, આશા અને અંધશ્રદ્ધામાંથી જન્મે છે અને ઘણીવાર તેનો ઉપયોગ સત્તા ટકાવી રાખવા માટે પણ થાય છે. અને આના આધારે જ એમના રાજકીય વિચારો પણ ઘડાયા. એમના મતે રાજ્યનું કામ કોઈ ધાર્મિક સિદ્ધાંતો લોકો પર લાદવાનું નથી. રાજ્યનો હેતુ છે સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનો.
શા માટે?
જેથી લોકો ભય વગર તર્ક અને સમજણનું જીવન જીવી શકે.
તો પછી આદર્શ રાજ્ય કેવું હોવું જોઈએ સ્પિનોઝા મુજબ? કોઈ રાજાશાહી કે બીજું કંઈ?
ના, સ્પિનોઝા સ્પષ્ટપણે લોકશાહીના હિમાયતી હતા, કારણ કે તેઓ માનતા હતા કે શાંતિ અને સુરક્ષા માટે અને લોકોના તાર્કિક વિકાસ માટે સૌથી જરૂરી શું છે? વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા.
ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ થોટ.
બિલકુલ. જો રાજ્ય લોકો શું વિચારે છે, શું બોલે છે એને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશે તો એ અત્યાચાર ગણાશે અને છેવટે એ નિષ્ફળ જ જશે. લોકો મુક્તપણે વિચારી શકે અને પોતાના મંતવ્યો ડર વગર વ્યક્ત કરી શકે તે જ સ્વસ્થ સમાજની નિશાની છે અને લાંબા ગાળે એ જ રાજ્યને સ્થિર રાખે છે.
સ્ક્રુટનના પુસ્તક અને આપણી આ અત્યાર સુધીની ચર્ચા પરથી સ્પિનોઝાના તત્વજ્ઞાનના મુખ્ય સંદેશાઓ આપણે કયા તારવી શકીએ? શ્રોતાઓ માટે કયા મુદ્દાઓ ખાસ યાદ રાખવા જેવા છે?
મને લાગે છે કે કેટલાક મુખ્ય મુદ્દાઓ આપણે આ રીતે તારવી શકીએ. પહેલું, વાસ્તવિકતાની એકતા. બધું જ મૂળભૂત રીતે એક જ છે, ઈશ્વર કહો કે પ્રકૃતિ. આપણે જે ભેદ પાડીએ છીએ, હું અને બીજા, મન અને શરીર, પવિત્ર અને દુન્યવી, આ બધા ઉપર છલ્લા છે. આ સમજ આપણને કદાચ એકબીજા સાથે અને પ્રકૃતિ સાથે વધુ જોડાયેલા અનુભવ કરાવે.
હા, એ મહત્વનું છે. બીજું?
બીજું, તર્ક દ્વારા મુક્તિ. જ્ઞાન એ માત્ર માહિતી ભેગી કરવી નથી પણ એ પરિવર્તન લાવનારી શક્તિ છે. સાચી સમજણ આપણને આપણી નિષ્ક્રિય લાગણીઓના બંધનમાંથી અને ખોટા વિચારોના ભ્રમમાંથી મુક્ત કરે છે.
અને ત્રીજું, પેલી સ્વતંત્રતાવાળી વાત.
હા, ત્રીજું, સ્વતંત્રતાની નવી વ્યાખ્યા. સાચી સ્વતંત્રતા મરજી મુજબ વર્તવામાં નથી, કારણ કે સ્પિનોઝા મુજબ એ શક્ય જ નથી. પણ જે અનિવાર્ય છે, જે નિયમોથી બધું ચાલે છે, તેને સમજવામાં અને સ્વીકારવામાં છે. આ સ્વીકૃતિ જ આપણને શાંતિ આપે છે. ચોથું, નૈતિકતાનો કુદરતી આધાર. શું સારું અને શું ખરાબ તે કોઈ બહારની સત્તા નક્કી નથી કરતી, પણ તે આપણા પોતાના સ્વભાવ, આપણી શક્તિ વધારવા કે ઘટાડવા પર, એટલે કે આપણી ઉન્નતિ પર આધારિત છે. અને પાંચમું, સહિષ્ણુ અને મુક્ત સમાજ. વિચાર સ્વાતંત્ર્ય અને લોકશાહી એ માત્ર રાજકીય વ્યવસ્થા નથી, પણ તર્ક અને માનવ વિકાસ માટે અનિવાર્ય શરતો છે.
અને આ બધા વિચારો આજે 350 વર્ષ પછી પણ એટલા જ, કદાચ વધુ પ્રસ્તુત લાગે છે. જેમ કે પ્રકૃતિ સાથેની એકતાનો વિચાર પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી યાદ અપાવે છે, નહીં?
બિલકુલ.
લાગણીઓને સમજવાની વાત, એ તો ભાવનાત્મક બુદ્ધિ, ઇમોશનલ ઇન્ટેલિજન્સનો પાયો છે, જે આજે ઓફિસમાં અને ઘરમાં બધે જ જરૂરી છે.
સાચી વાત.
અને કદાચ આપણે બીજા પર દોષારોપણ કરવાને બદલે પરિસ્થિતિના કારણો સમજવાનો પ્રયત્ન કરીએ તો સંબંધોમાં કેટલો ફરક પડી શકે. અને વિચાર સ્વાતંત્ર્યનું મહત્વ તો આપણે રોજબરોજ અનુભવીએ છીએ.
હા, અને સ્પિનોઝાના કેટલાક વાક્યો એટલા સચોટ અને ગહન છે ને, કે તે આપણને ખરેખર વિચારતા કરી મૂકે છે. સ્ક્રુટન પણ આવા કેટલાક વિચારો પર ભાર મૂકે છે. આપણે એમાંથી થોડા જોઈએ.
ચોક્કસ.
પહેલું, વિચારોનો ક્રમ અને જોડાણ વસ્તુઓના ક્રમ અને જોડાણ સમાન છે. મતલબ કે આપણું મન અને આપણું શરીર એ બે અલગ દુનિયા નથી, પણ એક જ વાસ્તવિકતાના બે પ્રતિબિંબ છે, સમાંતર ચાલે છે.
બીજું,
માણસ એક સામાજિક પ્રાણી છે. સાવ સાદી વાત લાગે, પણ ગહન છે. આપણો વિકાસ, આપણી ખુશી, આપણી સમજ, બધું સમાજ અને બીજા લોકો સાથેના સંબંધો પર નિર્ભર છે. આપણે એકલા અટુલા ટાપુ નથી.
ત્રીજું વાક્ય બહુ ગમે એવું છે.
હા, મુક્ત વ્યક્તિ મૃત્યુ વિશે ઓછામાં ઓછું વિચારે છે. તેનું જ્ઞાન મૃત્યુ પર નહીં, પણ જીવન પરનું ધ્યાન છે. કેટલી અદ્ભુત વાત છે. જ્ઞાનનો ઉદ્દેશ જીવનને વધુ સારી રીતે, વધુ સમૃદ્ધ રીતે જીવવાનો છે, મૃત્યુના ભયમાં જીવવાનો નથી.
ચોથું પણ બહુ માર્મિક છે.
દ્વેષ પારસ્પરિકતા દ્વારા વધરે છે અને બીજી બાજુ પ્રેમ દ્વારા નાશ પામી શકે છે. એટલે કે નફરત સામે નફરત કરવાથી એ વધતી જ જાય છે, પણ સમજણ અને પ્રેમનું વર્તન કદાચ એ દુષ્ટ ચક્રને તોડી શકે છે.
અને છેલ્લું, જે કદાચ એમની ફિલોસોફીનો સાર છે.
હા, મનુષ્ય પ્રાપ્ત કરી શકે તેવી સર્વોચ્ચ પ્રવૃત્તિ સમજણ માટે શીખવું છે, કારણ કે સમજવું એટલે મુક્ત થવું. આ કદાચ સ્પિનોઝાના સમગ્ર દર્શનનું નિચોડ છે. સાચી મુક્તિ, સાચો આનંદ એ સમજણમાંથી જ આવે છે.
આ દરેક વિચાર જાણે જીવન જીવવા માટેનું એક નાનકડું સૂત્ર છે. પણ આ બધી તો ફિલોસોફીની, સિદ્ધાંતોની વાતો થઈ. શું રોજબરોજના જીવનમાં આ વિચારોનો કોઈ નક્કર ઉપયોગ થઈ શકે? શું આપણે આમાંથી કંઈક શીખીને ખરેખર આપણું જીવન સુધારી શકીએ?
પહેલું, લાગણીઓનું સંચાલન. જ્યારે ગુસ્સો આવે કે ચિંતા થાય, ત્યારે એ લાગણીમાં વહી જવાને બદલે એક ક્ષણ થોભીને વિચારો, આ લાગણી પાછળ કયો વિચાર જવાબદાર છે? શું એ વિચાર સાચો છે? શું હું પરિસ્થિતિને બરાબર સમજી રહી છું? આ રીતે તર્કનો ઉપયોગ કરીને આપણે નિષ્ક્રિય લાગણીઓને કાબૂમાં રાખી શકીએ છીએ. આ કંઈક અંશે આધુનિક મનોવિજ્ઞાનની કોગ્નેટિવ બિહેવિયરલ થેરેપી, CBT જેવું જ છે.
હા, એ સાચું છે. વિચારો બદલીને લાગણીઓ બદલવી.
બીજું, સંબંધો સુધારવા. જ્યારે કોઈ સાથે મતભેદ થાય, ત્યારે તરત જ સામેવાળાને દોષ આપવાને બદલે એ સમજવાનો પ્રયાસ કરીએ કે તે આવું વર્તન શા માટે કરી રહ્યો રહી છે, કયા કારણો તેને દોરી રહ્યા છે, શું ડર છે, શું અસલામતી છે. સમજણ વધવાથી સહાનુભૂતિ વધે છે અને સંઘર્ષ ઘટે છે.
અહંકાર ઓછો કરવામાં પણ મદદ મળે.
જરૂર. ત્રીજું, અહંકાર ઓછો કરવો. જ્યારે આપણે પોતાને આ વિશાળ પ્રકૃતિના એક નાના પણ અભિન્ન ભાગ તરીકે જોઈએ છીએ, ત્યારે આપણો હું ભાવ થોડો ઓગળવા માંડે છે. સફળતાનો અતિશય ગર્વ અને નિષ્ફળતાનો અતિશય શોક ઓછો તીવ્ર લાગે છે.
અને પેલી સ્વીકૃતિની વાત.
ચોથું, સ્વીકૃતિ કેળવવી. જે વસ્તુઓ આપણા નિયંત્રણ બહાર છે, જેમ કે ભૂતકાળ, બીજા લોકોનું વર્તન, કુદરતી ઘટનાઓ, તેને બદલવાની નિરર્થક કોશિશમાં દુઃખી થવાને બદલે તેને સ્વીકારતા શીખવું. આ સ્વીકૃતિ આપણને શાંતિ આપે છે અને આપણી શક્તિ એ બાબતો પર કેન્દ્રિત કરવા દે છે જે ખરેખર આપણા હાથમાં છે.
અને છેલ્લે જીવનનો અર્થ.
પાંચમું, અર્થપૂર્ણ જીવન. કદાચ કોઈ પરંપરાગત ધાર્મિક માન્યતાઓ ન હોય તો પણ તર્ક, સમજણ, પોતાની શક્તિનો વિકાસ અને બીજા સાથેના સકારાત્મક સંબંધો દ્વારા જીવનમાં ગહન અર્થ અને સંતોષ શોધી શકાય છે.
ખરેખર આ તો ખૂબ જ વ્યવહારુ સૂચનો છે. એવું લાગે છે કે સ્પિનોઝાની ફિલોસોફી જો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને વધુ શાંત, વધુ સમજદાર અને કદાચ વધુ સુખી વ્યક્તિ બનવામાં મદદ કરી શકે છે. આ આખી ચર્ચા પરથી મને જે મુખ્ય વાત સમજાઈ તે એ છે કે ફિલોસોફી એ માત્ર કોઈ અમૂર્ત બૌદ્ધિક કસરત નથી, પણ જીવન જીવવાની કળા શીખવતું એક શાસ્ત્ર પણ બની શકે છે. સ્પિનોઝાએ સિદ્ધાંત અને વ્યવહારને ખૂબ સુંદર રીતે જોડ્યા છે.
સાચી વાત છે. અને મારા માટે જે સૌથી મહત્વની શીખ રહી છે તે સ્વતંત્રતાના સાચા અર્થ વિશે છે. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે જેટલા વધુ વિકલ્પો એટલી વધુ સ્વતંત્રતા, પણ સ્પિનોઝા કહે છે કે ના, સાચી સ્વતંત્રતા અનંત પસંદગીઓના ભ્રમમાં નથી, પણ જે અનિવાર્ય છે તેને સમજવામાં અને સ્વીકારવામાં છે. આ વિચાર કદાચ શરૂઆતમાં થોડો અસ્વસ્થ કરે, પણ જો ઊંડાણપૂર્વક વિચારીએ તો તે આપણને ઘણી બધી બિનજરૂરી ચિંતાઓ અને હતાશામાંથી મુક્ત કરી શકે છે. સ્પિનોઝા આપણને તર્ક અને પ્રકૃતિમાં જ એક પ્રકારની આધ્યાત્મિક શાંતિ શોધવાનો માર્ગ બતાવે છે.
અને અંતે હું શ્રોતાઓ માટે એક પ્રશ્ન મૂકી જવા માંગીશ જેના પર તેઓ વિચારી શકે. જો આપણે સ્પિનોઝાના આ નિર્ણાયકતાવાદી દૃષ્ટિકોણને ખરા અર્થમાં અપનાવીએ કે દરેક ઘટના પાછળ કારણોની એક લાંબી શૃંખલા છે અને કશું અકારણ નથી બનતું, તો શું આપણો સમાજ વધુ નૈતિક અને વધુ કરુણાપૂર્ણ બની શકે? કારણ કે જો આપણે માનીએ કે લોકો જે કરે છે તે અમુક કારણોસર અમુક પરિસ્થિતિઓને લીધે કરે છે, તો શું આપણે તેમને દોષ આપવાનું ઓછું કરીશું અને સમસ્યાઓના મૂળ કારણોને સમજીને તેને ઉકેલવા પર વધુ ધ્યાન આપીશું? વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.